તારીખ 13/4/1994 શ્રી સમયસાર ગાથા 187-189 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176
અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને શું કહે છે આત્મા છે એ શુભાશુભ યોગમાં વર્તી રહ્યો છે એનું મૂળ કારણ રાગ દ્વેષ ને મોહ છે. જેને રાગ દ્વેષ મોહ ન હોય તેને શુભાશુભ યોગની પ્રવૃત્તિ પણ ન હોય. એટલા માટે મુક્ત આત્માઓને કોઈ શુભાશુભ પ્રવૃત્તિ નથી. એવા આત્માને એટલે સંસારમાં શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢપણે ભેદ વિજ્ઞાન ને ભાવવું જોઈએ અથવા દ્રઢ પરિણામોથી ભેદ વિજ્ઞાન ચાલવું જોઈએ. સહજ ભેદ વિજ્ઞાન પોતાના આત્મકલ્યાણની દ્રઢ ભાવનાથી ચાલવું જોઈએ. જો આત્મકલ્યાણની ભાવના દ્રઢ નથી તો ભેદ વિજ્ઞાન ચાલતું નથી. ભેદ વિજ્ઞાન કેમ ચાલતું નથી કે આત્મકલ્યાણની ભાવના દ્રઢ નથી. ઉપરની હોય તો એ કઈ કામ કરે નહીં, નથી તો છે શું સંસારની ભાવના છે. સંસારની ભાવના દ્રઢ છે, આત્મકલ્યાણની ભાવના ઉપરની છે, માટે ભેદ વિજ્ઞાન ચાલતું નથી અને આત્મા શુભાશુભ યોગથી રોકાતો નથી. શુભાશુભ યોગમાં વર્તતા તેને કર્મબંધન થાય છે. તેથી દ્રઢતર ભેદ વિજ્ઞાન ના અવલંબન દ્રઢ વિજ્ઞાન નથી લીધું, દ્રઢતર લીધું છે. દ્રઢતર અને દ્રઢતમ, સારું વધારે સારું અને સૌથી સારું, ગુડ બેટર બેસ્ટ વ્યાકરણમાં આવે કે ના આવે, વિશેષણોની 3 ડિગ્રી લીધી છે. કોઈ પણ વિશેષણ હોય એ વિશેષતા વધારે પડતી હોય ને એ વિશેષતા સૌથી સારી હોય. ધર્માત્માને દ્રઢતર ભેદ વિજ્ઞાન છે. આ તો મુમુક્ષુને પણ ખબર તો પડી, બીજાને તો હજી ખબર નથી કે આમ શું કરવું, આત્મશુદ્ધિ માટે શું કરવું, પૂજા કરવી, ભક્તિ કરવી, દાન કરવા, દયા કરવી, શાસ્ત્ર વાંચવા, શું કરવા, એમ નિયમ સંયમ પાળવા, કરવું શું, તો કે કઈ નહીં, ભેદ વિજ્ઞાન કર એમ કે ભેદ વિજ્ઞાન કરવાની ખબર પડી ગુરુદેવની કૃપાથી કે ભેદ વિજ્ઞાન કરવા યોગ્ય છે, પણ ભેદ વિજ્ઞાન થતું નથી. શાસ્ત્ર 4-5 કલાક વાંચી શકે, ભેદ વિજ્ઞાન 5-15 મિનિટ પણ ન કરે. હે ચાલે ને, શું કરવા ન ચાલે કે આત્મકલ્યાણની ભાવના નથી. ત્યારે પ્રશ્ન એમ થાય કે આત્મકલ્યાણની ભાવના ન હોય તો 4-5 કલાક શા માટે શાસ્ત્ર વાંચીએ. ભાવનાનો આંક છે એના ઉપર છે, ભેદ વિજ્ઞાન ચાલે એના ઉપર છે. નિવૃત્તિ હોય તો બીજા પાપના કાર્યો થી બચે, અને શાસ્ત્ર વાંચે, ઠીક વાત છે, બીજા પાપના કાર્યો થી બચીને શાસ્ત્ર વાંચે એમાં કઈ ખોટું નથી, પણ એમાં અટકી જાય અને આગળ ન ચાલે, ભેદ વિજ્ઞાન ન થાય તો તે મુમુક્ષુને યોગ્ય નથી એમ છે. શાસ્ત્ર વાંચવું શું કરવા? ભેદ વિજ્ઞાન થવા અર્થે, જો ભેદ વિજ્ઞાન ન થાય તો શાસ્ત્ર વાંચનમાં અટકવું થઈ જશે, એને ચાલુ રહેશે અને અટકવું થઈ જશે. ખરેખર તો બે સત્સંગમાં ભેદ વિજ્ઞાનનું મહત્વ સમજાય છે, એને તો સમજવાની સાથે ભેદ વિજ્ઞાન ચાલુ થવું જોઈએ. જે સત્સંગમાં ભેદ વિજ્ઞાનનું મહત્વ સમજવામાં આવે, સમજાવવામાં આવે કે ચર્ચા કરવામાં આવે કે વિચારણા કરવામાં આવે, અને જો ભેદ વિજ્ઞાન ન ચાલુ થાય તો એને સત્સંગમાં શું કર્યું? કઈ નથી કર્યું, સત્સંગ કર્યો નથી એમ થશે. વધારે કલાક સત્સંગ કરીને ભેદ વિજ્ઞાન કરે તો લાભ થયો કહેવાય, નહીતર સત્સંગ ક્યાં કર્યો છે? એ પણ બાહ્ય ક્રિયા થઈ ગઈ, પૂજા ભક્તિ ને શાસ્ત્ર સ્વાધ્યાય જેવી એમ છે. વાંચનમાં ભેદ વિજ્ઞાન એ રીતે કરું કે જ્ઞાન જ્ઞાન થી થાય છે, શ્રવણ થી જ્ઞાન થતું નથી. જોઈ લેવું અંદર, અંદર તપાસી લેવું કે જ્ઞાન સ્વયં થાય છે કે શબ્દો વડે થાય છે. રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી શાસ્ત્ર કઈ જાણે નહી, શાસ્ત્ર કઈ જ્ઞાન નથી, માટે શાસ્ત્ર કઈ જાણતો નથી એમ છે. સમયસાર એમ બોલે છે, સમયસાર શાસ્ત્ર એમ બોલે છે કે શાસ્ત્ર તે જ્ઞાન નથી, ઠીક. વિતરાગી શાસ્ત્ર હોય એમ જ બોલે, રાગી ના શાસ્ત્રો એમ બોલે કે તમે એક અધ્યાય વાંચશો, એક પ્રકરણ વાંચશો તો તમને આટલું ફળ મળશે, આટલા શ્લોક વાંચશો તો તમને આટલું ફળ મળશે, અને છેવટે એક શ્લોક તો તમારે વાંચવો એટલે આટલું ફળ તો તમને મળે ને મળે એમ. એવું બધું ગોઠવે છે આ લોકો અન્ય મતમાં. એક શ્લોક વાંચો તો તમને એક ઉપવાસ નું ફળ મળે, આખો અધ્યાય વાંચો તો તમને 11 ઉપવાસ નું ફળ મળે, શું, અને રોજ તમે આખો બોલી જાઓ તો તમને વૈકુંઠ વાસ મળે, ફલાણો વાસ મળે એમ. ફળ આપીને લલચાવે ને. ગીતામાં તો સ્પષ્ટ છે, જૈનીઓ અત્યારે એની મતે જેવા થઈ ગયા છે. ક્યાં જૈન રહ્યા છે? 18મા અધ્યાયમાં આવે છે ગીતામાં, શ્રી કૃષ્ણ ના મુખે થી બોલાવડાયો છે. મામેકમ શરણમ વ્રજ, મારા એકના શરણે તું આવી જા. મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચર, હું તને સર્વ પાપોથી મુક્ત કરી દઈશ, કાંઈ ચિંતા કરવા મા સુચર, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર, એકવાર તું મારા શરણે આવી જા. પછી એ લોકો ભક્તિ પણ એવી જ કરે છે. પછી સત્સંગ નો પ્રતિબંધ નથી, બીજો પ્રતિબંધ છે. મારે કમ્પેર કર્યું છે ને, બીજો ઉદય છે ને, ગૃહસ્થ નો વ્યાપાર નો બીજો ઉદય છે, અમને સત્સંગનો પ્રતિબંધ નથી. પાછલા વર્ષોમાં વ્યાપારનો ઉદય ન રહ્યો તો પછી એકાંતમાં રહેતા હતા, નિવૃત્તિ ક્ષેત્રમાં એકાંતમાં રહેતા હતા કે કોઈને આજ્ઞા નથી, અમારે એકાંતમાં રહેવું છે, અહીંયા આવવાની કોઈને આજ્ઞા નથી, એકલા રહેતા હતા. એકલા જંગલમાં ચાલ્યા જતા, મૃદશાના ભાવ આવતા. હા, એક ભૂમિકા એવી છે, વચ્ચેની એક ભૂમિકા એવી છે કે જે જીવોને ગ્રસ્થાશ્રમનો યોગ હોય, વ્યાપાર વ્યવસાયનો યોગ હોય, એને સત્સંગને વિશેષપણે ઉપાસવો. કેમ કે અસત્સંગનું ઉપાસના નહીંતર ચાલુ થઈ જશે ને રહી જશે. કુટુંબ, પરિવાર અને બજાર આદિ એ અસત્સંગ છે. જ્યાં સુધી તું સંગમાં રહે છો તો સતનો સંગ કર, અસતનો સંગ ન કર, એમ ઉપદેશ છે. સત્સંગમાં આવે એને સત્સંગ એમ કહે છે કે તું સ્વરૂપમાં લીન થા, સ્વસતનો સંગ કર. પણ સત્સંગ કર્યા વિના સ્વસતનો સંગ થાય એવું કદી બનતું નથી. એ લીધું છે કૃપાલુ દેવ કે આત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્મા કોણ થાય? જે આત્માનું ધ્યાન કરે, પરમાત્માનું ધ્યાન કરે તે પરમાત્મા થાય. પણ એ ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનય ઉપાસના વિના થઈ શકતો નથી એવું નિર્ગ્રંથ પ્રવચન છે. ઠીક, એવું લીધું છે. કેમ કે ઘડો ઊંધો પડ્યો છે એ આડો થયા વિના સીધો થાય એવું તો બને નહીં. એટલે વચ્ચે સત્સંગ આવ્યા વિના એમ છે ને, સમય દર્શનનું દ્વાર ત્યાંથી શરૂ થાય છે. સત્સંગમાં પણ સત્પુરુષનો સંગ છે ત્યાંથી સમય દર્શનનો દરવાજો ખુલે છે. કે એ સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં જો જીવને ઓળખાણ થાય સત્સંગ કરતા, તો એને આત્મ સ્વરૂપની ઓળખાણ થવાનો અવસર આવે. કોઈ જીવ ક્યારે પણ સત્પુરુષની ઓળખાણ થયા વિના આત્મ સ્વરૂપને ઓળખ્યું હોય એવું તો બની શકે નહીં. અને ઓળખ્યા વિના અનુભવ થવાનો અવસર તો છે નહીં. માટે સિદ્ધિ લાઈન એ છે કે સત્પુરુષના સંગમાં રહેવું અને જાવું, ઓળખવા માટેની પ્રયત્ન કરવો અથવા યોગ્યતા કેળવવી, ઓળખવા માટેની યોગ્યતા કેળવવી. આગળ વધીને ભેદ વિજ્ઞાન પૂર્વકે રોકાય છે. શુભાશુભ યોગથી ત્યારે રોકાય છે કે દ્રઢતર ભેદ વિજ્ઞાનના આલંબનથી એના પરિણામને બીજું આલંબન છૂટીને ભેદ વિજ્ઞાનનું આલંબન આવે છે. ભેદ વિજ્ઞાનનું આલંબન કહો કે ભેદ વિજ્ઞાન દ્વારા સ્વરૂપનું આલંબન લે કહો, એક જ વાત છે. આત્મા વડે જ અત્યંત રોકીને, સારી રીતે રોકીને, અત્યંત રોકીને એટલે સારી રીતે રોકીને, એકદમ રોકીને શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રયમાં સારી રીતે પ્રતિષ્ઠિત એટલે સ્થિર કરીને, શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રયમાં સારી રીતે પ્રતિષ્ઠિત એટલે સ્થિર કરીને, શું આત્માને શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રવ્યમાં, જે આત્માના શુદ્ધ દર્શન જ્ઞાન સ્વભાવ છે એમાં જ આત્માને સારી રીતે સ્થિર કરીને, સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાના ત્યાગ વડે એ નાસ્તી લીધી, અસ્થિથી પોતાના સ્વરૂપમાં સારી રીતે સ્થિર થયો, ત્યાં પરદ્રવ્યની ઈચ્છાનો અભાવ થયો અને પરદ્રવ્યની ઈચ્છાના ત્યાગ થતાં સર્વસંગથી રહિત થઈને, એનો મુનિરાજ સર્વસંગ રહિત થાય છે, સર્વસંગ પરિત્યાગ થાય છે એનો. કેમ કે કોઈ ઈચ્છા રહી નથી. જેને ઈચ્છા છે એને જરૂરત છે, જરૂરત છે એ ઈચ્છે છે કે મારે મારી જરૂરિયાત પૂરી કરવા માટે મારે આની આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ ને આ જોઈએ. કુટુંબની અંદર શું છે, એકબીજાને એકબીજા અનુકૂળ રહે, અનુકૂળ રહે ત્યાં સુધી સાથે રહીએ, અનુકૂળ ન રહીએ પછી સાથે ન રહીએ. તો અનુકૂળતા માટે એની જરૂર છે. શેના માટે જરૂર છે? પોતાની અનુકૂળતાઓ માટે એની જરૂર છે. હવે મુનિરાજને દર્શાવી જ્યાં આત્માને આત્મામાં સ્થિર કરવા લાગ્યા ત્યાં એ દશા આવી કે ઈચ્છાઓનો અભાવ થઈ ગયો. ઈચ્છાઓનો અભાવ હોય તો પછી મારે સંઘની શું જરૂર છે? જે મુનિ થઈને પણ સંઘમાં રહે છે એ એમ સૂચવે છે કે ઈચ્છાઓનો અભાવ નથી થયો. અત્યારે દીક્ષા લઈને રહીએ છીએ સંઘમાં ને, લોકોના સંઘમાં રહીએ છીએ, એનો અર્થ શું છે? કે ઈચ્છાઓનો અભાવ નથી થયો. એમ કે ભાઈ આહાર ની તો જરૂર પડે ને, જરૂર પડે ત્યારે આવે નગરમાં. આહાર ની જરૂર પડે ત્યારે 24 કલાક એકવાર નગરમાં આવવાની છૂટ છે, વધુમાં વધુ. બાકી નગરમાં રહેવાની છૂટ નથી. જો રહીએ તો એને ઈચ્છા છે, એને અનેક પ્રકારની ઈચ્છા છે, એમ છે ખરેખર. આત્મલાભ માટે દીક્ષા લીધી છે કે ઉપદેશ નો લાભ બીજાને મળે એટલા માટે દીક્ષા લીધી છે? કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે, મુનિરાત તો કેવળ જ્ઞાન લેવા નીકળ્યા છે. બીજાને લાભ મળવો હોય તો મળે, ન મળવો હોય તો ન મળે. અને જેને લાભ લેવો હશે આવશે, લાભ લેવા માટે આવશે. પાણી પીવા તળાવે જવું કે તળાવ ને દોરડું બાંધીને ઘરે લઈ આવું ખેંચીને પાણી પીવા માટે, શું કરવું? તળાવે જવું પડે. સમસ્ત પરદ્રવ્ય ની ઈચ્છા ના ત્યાગ વડે, એમ લીધું છે, થોડી નહી, સમસ્ત પરદ્રવ્યોની ઈચ્છા. કોઈ દ્રવ્યની એમને જરૂર નથી. તિલતુષ માત્ર પરિગ્રહ કેમ નથી એમને? સમસ્ત પરદ્રવ્યની ઈચ્છા એમને છૂટી ગઈ છે, ત્યાગ થયો છે એટલે છૂટી ગઈ છે. કેમ છૂટી ગઈ છે? કે આત્મદ્રવ્યમાં સારી રીતે સ્થિર થઈ ગયા છે માટે છૂટી ગઈ છે, વિતરાગતા પ્રગટ થઈ છે માટે છૂટી ગઈ છે. સર્વસંગ થી રહિત થઈને આ કેવી રીતે મુનિપુણો આવે છે તે આચાર્ય મહારાજ પોતાના અનુભવને જાહેર કરે છે. શું? પોતાનો અનુભવ અને પોતાનું પરિણમન વ્યક્ત કરે છે શબ્દોમાં કે આમ વાત છે. કોઈ પરદ્રવ્યની ઈચ્છા નથી એટલે સર્વસંગ પરિત્યાગ કરીને અમે જંગલમાં ચાલી નીકળ્યા છીએ. નિરંતર અતિ નિષ્કંપ વર્તતો થકો, પોતાના આત્મ સ્વરૂપમાં નિરંતરપણે અતિ નિષ્કંપ વર્તતો થકો, અહીંયા પણ અતિ શબ્દ વિશેષ લગાડ્યો છે. દ્રઢતર ભેદ વિજ્ઞાનથી અનુભવ થયો, અનુભવ થયા પછી સારી રીતે સ્થિરતાને વિતરાગતા થઈ અને નિષ્કંપણે નિરંતરપણે આત્મામાં વર્તતા વર્તતા કર્મ નો કર્મ નો જરા પણ સ્પર્શ કર્યા વિના, કર્મ નો કર્મ નો સંયોગ છે પણ મુનિરાજ ને એનો સ્પર્શ નથી. સંયોગ છે છતાં સ્પર્શ નથી, શરીર છે છતાં શરીર નો સ્પર્શ નથી. પદ્મ પ્રબલધારી દેવ મુનિરાજ છે, એક એક અધ્યાય પૂરું કરીને હું લખે છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે. શરીર છે ખરું પણ અમારો ઉપયોગ ઇન્દ્રિયોમાં ફેલાતો નથી, પાછો વળી ગયો છે, અંતર્મુખ થઈને અતિન્દ્રિય સ્વરૂપ ધારણ કર્યું છે. ઇન્દ્રિય ઉપયોગ છૂટીને અતિન્દ્રિય ઉપયોગ થયો છે અમારો, એટલે પાંચે ઇન્દ્રિયોનું ખોખું રહી ગયું છે, નજીક છે એટલે એને પણ પરિગ્રહ કહીએ છીએ. શું? સંઘમાં છે એટલે એને પણ પરિગ્રહમાં નાખીએ છીએ. પેલા તો વસ્ત્ર પાત્ર રાખે તો કે પરિગ્રહ નથી, શું કે તો બચાવ કરે છે. વસ્ત્ર પાત્ર દી રાખે તો પણ પરિગ્રહ નથી. અને આ કે શરીર છે તો પરિગ્રહ છે, પણ શરીર છે તો કે એમાં અમારો ફેલાવ નથી તો પરિગ્રહ છે. ઠીક, એટલું પોષણ નથી. અશરીરી સ્વરૂપની સાધના છે, સાધના છે અશરીરી સ્વરૂપની સાધના છે. એમાં શરીર બરી જોઈએ નહીં. અને આત્માનો આનંદ છે એ ક્યાં શરીરથી આવે છે? એ તો આત્મામાં આનંદ ભર્યો છે એમાંથી આવે છે. એમાં શરીરની જરૂર નથી. કર્મ નો કર્મ ને જરા પણ સ્પર્શ કર્યા વિના, થોડોક સ્પર્શ કરે છે એમ નહી, હાર લે છે તારે તો કહેતો જરા સ્પર્શ કર્યા વિના, ઠીક હાર કરતા કરતા ડૂબકી મારે છે અંદર, શું ખાતું એની ખબર નથી. બસ પોતાના આત્મા ને આત્મા વડે ધ્યાતો થકો, ખાતા ખાતા વૈરાગ વધી જાય, ખાવાનું સમાપ્ત કરી નાખે, છોડી નાખે, બંધ કરી દે ખાવાનું, પેટ ભરાણું ન ભરાણું જોવા રોકાતા વૃત્તિ પાછી મળી જાય, બસ ખલાસ જાઓ. સુગંધ ની પાણી ઉઠ્યું હતું, જમતા તા અમે એકાદ રોટલી ખાઈને ઉભા થઈ ગયા, ધોઈ નાખ્યા, પ્રવચન મહાત્મા હાથે આવીને બેઠા હતા ધ્યાનમાં, જમવાનો ટાઈમ થયો તો નીકળ્યા નહીં, બૂમ પાડી ઉઠો ટાઈમ થઈ ગયો જમવાનો, એકાદ રોટલી ખાઈને હાથ ધોઈ નાખ્યા. અરે કેમ કેમ કેમ, મન નહીં લગતા એ કે ઠીક ઉપયોગ ન ચાલે, પેટ ભરાયણું છે એમાં ભરાણું ન જોવે, છોડાવવાની જરૂર નથી, એવું હોય છે. મુનિદશા તો કેવી હશે, આ તો હજી આયા હશે, મુનિદશા કેવી હશે, જ્ઞાન ધ્યાન ની મૂર્તિ જ હોય છે, એટલે કહે છે કે નો કર્મ નો કર્મ ને જરા પણ સ્પર્શ કર્યા વિના, પોતાના આત્મા ને આત્મા વડે ધ્યાતો થકો, પોતાના આત્મા ને આત્મા વડે ધ્યાતો થકો, એ ધ્યાનમાં રહીએ છે એટલે સ્પર્શ નથી. કર્મ નો કર્મ નો કેમ સ્પર્શ નથી, કે આત્માના ધ્યાનમાં પડ્યા છે. ગુરુદેવ કહેતા જેમ જંગલમાં સિંહ મસ્ત થઈને ફરે છે, એમ મુનિરાજ મુનિ શાર્દુલ કહેવાય છે, એના ધ્યાનમાં ફરતા હોય છે, ધ્યાનમાં બેઠા હોય છે, એનું નામ સાધુપણું છે, જેવી તેવી વાત નથી. ગણધરદેવ જેને નમસ્કાર કરે છે, નમો લોહે ત્રિકાળવર્તી સવ સાહુણમ, કેવા સાધુ હશે એ, આત્માના ધ્યાનમાં મસ્ત થઈને ફરતા હોય એવા હોય છે. પોતાને સહજ ચેતિતા પણ હોવાથી એકત્વને જ ચેતે છે, પોતાને સહજ જ સ્વરૂપના અનુભવ કરવાનો ગુણ હોવાથી, ચેતિતા પણ એટલે નિજ સ્વરૂપ ને અનુભવ કરવાનો પોતાનો સ્વભાવ હોવાથી એનું નામ ચેતિતા પણ છે. એકત્વને એટલે પોતાના અભેદ સ્વરૂપને જ અનુભવે છે, ચેતે છે એટલે અનુભવે છે, એટલે જ્ઞાન ચેતના રૂપ રહે છે, વિતરાગી ભાવમાં પોતાના સ્વરૂપ સંચેતનમાં પડ્યા છે. તે જીભ ખરેખર એકત્વ ચેતન વડે, અર્થાત એકત્વના અનુભવન વડે, ચેતન એટલે અહીંયા ચેતવું એટલે અનુભવ, જ્ઞાન ચેતના એટલે જ્ઞાન નો અનુભવ, જ્ઞાન ના અનુભવ મારી છે, અને પોતાના ભેદ સ્વરૂપના અનુભવન વડે પરદ્રવ્યથી અત્યંત ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાતો, ફરીને પછી ધ્યાનની જ વાત લે છે, જો ફરી ફરીને કારણ મુનિદશા આવી ગઈ છે ને, એટલે હવે જ્ઞાનની વાત નથી લેતા, ધ્યાનની વાત લે છે, શાસ્ત્ર વાંચે છે વાળી ઘડીએ ટીકા કરે છે એમ નથી લેતા, સત્સંગ કરે છે એમ ન લીધું, ઠીક ઉપર લીધું, ધ્યાતો થકો આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો. અહીંયા કહે છે કે પોતા કેવા ચૈતન્ય ચમત્કાર આત્માને ધ્યાવે છે, કે જે પરદ્રવ્યથી અત્યંત ભિન્ન છે એવો, પરદ્રવ્ય અને પરભાવથી અત્યંત ભિન્ન શુદ્ધ ચેતના રૂપ છે એવા અભેદાત્માને ધ્યાતો, એનું તેના ધ્યાનમાં રહેતો, શુદ્ધ દર્શન જ્ઞાન આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, હવે અહીંયા પ્રાપ્ત થઈ ગયો પછી સંપૂર્ણ, પછી પોતાના શુદ્ધાત્માને પ્રગટ કરી લીધો. કેવો છે શુદ્ધાત્મા? કે શુદ્ધ દર્શન જ્ઞાનમય છે, એકલું જ્ઞાન દર્શન રૂપ સ્વભાવ જેનો છે, પછી ગમે એ ગુણ થી કે પણ આખો સ્વભાવ લઈ લેવો, એવા આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો. શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતા, પ્રગટ શુદ્ધાત્મા પ્રાપ્ત થતા, સમસ્ત પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, છૂટતું નથી, અસ્થિને નાસ્તે, અસ્થિને નાસ્તે, બધા પરદ્રવ્યમયપણું જેટલું હતું એ સમસ્ત છૂટી ગયું, ઉલંગી ગયો એ કક્ષાને, અતિક્રાંત થયો એટલે ઉલ્લંઘન કરી ગયો, અને અલ્પકાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે, મોક્ષને પામે છે. નિષ્કર્મ દશા કહો, સર્વ કર્મથી રહિત દશા કહો, એવા શુદ્ધાત્માને, પૂર્ણ શુદ્ધાત્માને પામે છે. આ સંવરનો પ્રકાર છે, સંવરનો આ પ્રકાર છે. આ પ્રકારે સંવર થતા પૂરા સંસારનો નાશ થઈને જીવને જીવન મુક્ત દશા પ્રાપ્ત થાય છે. ઊંચી છે, સારી છે કે નહીં? ઊંચી છે પણ સારી છે કે નહીં? ઊંચી કેરી હોય તો બહુ ઊંચી છે એમ કે કોઈ ચીજ લેવા જાય તો શું કે છે? બહુ ઊંચી છે માટે મને ન આપતા એમ કે ઊંચામાં ઊંચી હોય દેખાડો પેલા એમ કે લેવું છે. સાધારણ જોવામાં અમારે ટાઈમ બગાડવો નથી. આખી રીત સમર ની રીત જ આપી દીધી, મોક્ષ ની રીત આપી દીધી. વેદ વિજ્ઞાન, આત્મધ્યાન, વેદ વિજ્ઞાન પૂર્વક આત્મધ્યાન અને આત્મધ્યાન પૂર્વક મુક્તિ, બસ બધું બધું લઈ લીધું એકમાં. આત્મા ઊંચો છે કે નહીં? લ્યો ધીરુભાઈ, હે તો પછી એની વાત ઊંચી હોય કે નીચી હોય, આત્મા ઊંચો છે કે નીચો છે? ગુરુદેવ તો ભગવાન આત્મા કે છે, ભગવાન થયા પેલા ભગવાન કે છે, ઠીક, અંદર ના ભગવાન ને જોઈને. અમારી તો જાણવાની રીત જ એવી છે, પ્રભુ તું જાણ ગરીતી સૌ સૌ જગ દેખતા હો, અમે તો આખા જગત ને આમ જ જોઈએ છીએ, કે ભલે માથાનો વાટનાર હોય કે હે, અમે તો બધાને ભગવાન જ જોઈએ છે. આમ થાય આપણા મુક્ષો છે એ બાજુ ગૌહાટી ઇમ્ફાલમાં. આ ચીજ ની કિંમત શું થાય? આ તો હજી 2000 માઇલ છે, શું કેટલી કિંમત આવી હશે? આ તો 3 વર્ષ સુધી ઘરમાંથી દાણા ન ખૂટે એટલા દાણા ભર્યા હોય કે ભાઈ 2 વર્ષ દુકાળ પડે તો કઈ વાંધો નહીં, આપણે એડીઓ દઈને ભરી રાખો ઘઉં, તો પણ એની કિંમત કરી છે તો ઓલી કિંમત આવતી નથી, કિંમત એની કરી છે. શરીરની કિંમત કરી છે એટલે અશરીરની કિંમત આવે નહીં. ભાવાર્થ
હા?
સ્વાધ્યાયમાં તો જે અધિકાર વંચાતો હોય એ ચાલે ને, વિષયને છોડીને કઈ બીજું થોડું કહેવાય છે. આગળની વાત બધી સમજી લેવી અપેક્ષા છે, એ વાત ચાલે છે. પછી બેન સર ની ચર્ચામાં પછી અપેક્ષા, આગળની બધી અપેક્ષાઓ સમજી લેવી કે આગળની અપેક્ષાઓ બધી રાખીને એ વાત છે, છોડીને વાત નથી, એ સમજી લેવી. શું જો તમે એકલી છાસ ની વાત કરો તો કે ઘી ની વાત ક્યારે કરવી છે? શ્રીમદ વાંચો છો તો કે સમયસર ક્યારે વાંચો? સમયસર વાંચો તો કે શ્રીમદ ક્યારે વાંચો? ભાઈ બધું મારા ફરતે ચાલે, વાત તો વાત ની રીતે સમજવી. ભાવાર્થ, જે જીવ પ્રથમ તો રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયાના શુભાશુભ યોગ છે, આ યોગ નો અર્થ કર્યો, મન વચન કાયાની વાત લેવી છે. જે જીવ પ્રથમ તો રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદ જ્ઞાન ના બળ વડે ચડવા ન દે, દ્રઢતર ભેદ વિજ્ઞાન ના આલંબન ને લઈને મન વચન કાયા ના શુભાશુભ યોગ માં ન જાય. કેવા છે મન વચન કાયા ના શુભાશુભ યોગ? કે રાગ દ્વેષ સાથે મળી ગયા હતા એવા હતા. પ્રવૃત્તિ કરે છે શુભાશુભ ની મન વચન કાયા દ્વારા, જેને બે એક હોય એવી પ્રવૃત્તિ કરે છે. ભાવને ને દ્રવ્ય ને જુદો પાડતો નથી. મેં ખાધું અશુભ ભાવ થયો અને ક્રિયા પણ કરી, જુદી પાડતો નથી. મેં ઉપવાસ કર્યો તો એમાં જુદી પાડતો નથી કે અશુભ ભાવ ને નહીં ખાવા, એની ક્રિયા ખાવા ખોરાક નો આહાર નહીં લેવાની ક્રિયા જુદી જુદી છે, એમ જુદું પાડતો નથી. શુભાશુભ માં મળી જાય છે, રાગ દ્વેષ મોહ છે એ શુભાશુભ યોગ માં મળી જાય છે. એ પ્રકાર માંથી પોતાના આત્માને ભેદ જ્ઞાન ના બળ વડે ચડવા ન દે. શું થાય તો અચળ થાય, એ યોગ માંથી છૂટીને ભેદ વિજ્ઞાન કરે તો ભેદ વિજ્ઞાન વિના બીજી કોઈ કાર્ય પદ્ધતિ નથી. ભેદ વિજ્ઞાન ના બધા અધિકાર છે, આખા સમયસાર ના બધા અધિકાર ભેદ વિજ્ઞાન ના છે. એ એમ સૂચવે છે કે આખો સમયસાર છે એ આત્મ પ્રાપ્તિ ની રીત સમજાવે છે, પછી જુદા જુદા એંગલ થી સમજાવે છે. પુણ્યપાપ ના પરિણામ ના એંગલ થી, કે સંવર ના, કે બંધ ના, કે નિદ્રા ના, બધા જુદા જુદા દ્રષ્ટિકોણ છે. સમજાવે છે એક જ વાત ને, અનેક દિશા થી એક જ વાત ને નિર્દેશ કરે છે. પછી તેને ચડવા ન દે, પછી શું કરે કે પછી તેને શુદ્ધ દર્શન જ્ઞાન આત્મ સ્વરૂપમાં નિશ્ચળ કરે, અચલિત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિર કરે, નિશ્ચળ કરે એટલે સ્થિર કરે. અને સમસ્ત બાહ્યભ્યંતર પરિગ્રહથી રહિત થઈને, સમસ્ત બાહ્યભ્યંતર પરિગ્રહથી રહિત થઈને, જો બહાર માં સજીવ છે, સચેત અચેત મિશ્ર છે, અંદર ની અંદર કશાય છે એ પરિગ્રહ છે, પ્રમાદ ને કશાય છે એ પરિગ્રહ છે, અવ્રત ના પરિણામ છે એ પરિગ્રહ છે. એ બધા અભ્યંતર પરિગ્રહ થી પણ રહિત થઈને એને પરિગ્રહ કીધો છે, અંદર ના પરિણામો ને પરિગ્રહ કીધો છે. કેમ કે પકડ એના ઉપર છે, પછી એની અસર બહાર આવે છે, એટલે બહાર માં પરિગ્રહ દેખાય છે, પકડ એના ઉપર છે. ચોવીસ પરિગ્રહ છે, ચોવીસ પ્રકારના પરિગ્રહ. હા, ઈચ્છા મૂર્છા પરિગ્રહ, ઈચ્છા નથી લીધો, મૂર્છા પરિગ્રહ. શું મૂર્છા એટલે? શું કે જે વિભાવ થાય છે એવું જ પોતાનું સ્વરૂપ અનુભવીને મૂળ સ્વરૂપ ની વિષયમાં મૂર્છા ખાઈ ગયો, બેભાન થઈ ગયો. મૂર્છા ખાઈ એટલે શું થાય? બેભાન થઈ જાય. મૂળ સ્વરૂપ થી બેભાન થયો, જે વિભાવ થી પોતાના મૂળ સ્વરૂપ થી બેભાન થયો એ વિભાવ મૂર્છા છે, અને એ જ જીવ નો પરિગ્રહ છે. પછી એમાંથી આ બધું ફાલે ફૂલે છે, જેટલું ફાલે ફૂલે છે એ એમાંથી ફાલે ફૂલે છે. જગત એમ કે પૈસા વાળા ને વાંધો નથી. શું કે જગત? આખું જગત એમ કે ભાઈ જેને ભાઈ પૈસા હોય ને એને વાંધો નથી. ત્યારે અહીંયા એમ કે છે કે એને જ વાંધો છે. ઠીક હે? અંદર માં જે પરિગ્રહ ની પકડ આવી છે, મૂર્છિત થઈ ગયો છે, જે તે વસ્તુમાં મૂર્છિત થયો છે એનો જ મોટો વાંધો છે, માન ભૂલ્યો છે. ઉલટું સુલટું છે, નાની ના પલાખા ને અજ્ઞાની ના પલાખા જુદા જુદા છે. પલાખા સમજે નહીં સમજે? ગણિત પલાખા મને ગણિત આવતો છે. હિન્દી માં પલાખા સમજે છે? ગણતરી. બાહ્ય અભ્યંતર પરિગ્રહ થી રહિત થઈને કર્મ નો કર્મ થી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈને, ભલે અત્યારે સંયોગ રૂપ હોય કર્મ નો કર્મ, શરીર નો કર્મ છે, સંયોગમાં દ્રવ કર્મ નો સંયોગ છે, પણ એનાથી ભિન્ન એવું જે પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે, દર્શન જ્ઞાનમય સ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને ધ્યાન કરે છે ને, એકાગ્ર થઈને તેને જ ધ્યાનમાં અનુભવ્યા કરે, અને એમાં આનંદ આવે છે, એમાં સુખ શાંતિ છે. કેવી શાંતિ છે? અમૃત જેવી શાંતિ છે એની. શું? પર શાંતિ અનંત સુધામય જે. કેવી શાંતિ વર્ણવી છે? પરમ શાંતિ. શું? અને અનંત શાંતિ. તળિયું ના અથાવે એટલી અનંત શાંતિ. હું જેને કઈ નીચે તળિયું, બેહદ શાંતિ, અમૃત જેવી શાંતિ ભરી છે. એના ધ્યાનમાં મસ્ત થઈને પીડ્યા છે, ભૂખ તરસ ની ખબર નથી. 24 કલાકમાં બીજી વાર તરસ ન લાગેલો. ઠીક, આહાર જ એટલો ન લે, ફરીને પાણી પીવાની જરૂર પડે. ધ્યાન નથી, ધ્યાન રહેતો નથી. ઘણા મુનિઓ તો આહાર આદિ નો ટાઈમ થાય ને આહાર નો વિકલ્પ ઉઠે પાછા ધ્યાનમાં ચાલ્યા જાય, ધ્યાનમાં ચાલ્યા જાય 2-3 કલાક, તો પછી તો આહાર નો ટાઈમ રહ્યો નહીં, પછી બીજા 24 કલાક એ વાત. આ એવી રીતે ઉપવાસ થાય છે. આત્માની સમીપમાં વાસ થઈ જતા ઉપવાસ થાય છે, એ ખરો ઉપવાસ થયો. બાકી તો બધું સમજવા જેવું છે. એવી દશા હોય છે અંદર માં પોતાના ભગવાન સાથે રમત રમે છે, એમાં પીડ્યા છે. એ રમત માંથી આમ રમત માંથી બહાર નો નીકળે ના, ઘણા ગંજીપા ગંજીપા ખેલે છે ને તાસ. ખાને પીને કા ઉઠને કા મન નહીં હોતા. હા, અંદર માં રમત છે, મુનિરાજ ની અંદર માં રમત છે. કર્મ નો કર્મ થી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈને, આનંદમય સ્વરૂપમાં એકાગ્ર થઈને તેને જ અનુભવા કરે. એકલા આનંદ ને જ પીધા કરે, ઘટક ઘટક. તો એમ કે ધીમી ધારે આનંદ આવે છે. ઠીક, અમને પોસાતો નથી. અંદર દરિયો ભર્યો છે, વાછટ આવે એ કામ આવે નહીં એમ કે છે. આખો દરિયો જાણે પી જાવો છે. શું? અર્થાત તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી મુનિરાજ સમર્થ તત્વ છે, ખરેખર તો એમ કેવું છે, સમર નો અધિકાર ચાલે છે ને, તો કે મુનિ ભગવાન છે પોતે જ સમર તત્વ છે, એ જ સમર તત્વ છે ને એ જ મોક્ષ તત્વ છે, મોક્ષ તત્વ પણ એ છે. કૃપા ઉદય તો સત્પુરુષ ને સાક્ષાત મોક્ષ કે છે, સત્પુરુષ છે એ સાક્ષાત મોક્ષ છે એમ કે છે, ઠીક. એને અવિરત સમય દ્રષ્ટિ નથી કેતા, સાક્ષાત મોક્ષ કે છે. આમાં 249 માં આવ્યું ને, 249 પત્ર માં એ વાત લીધી છે, તો ધડાકો કર્યો છે. મોટા પુરુષ નું ચિંતન કલ્યાણ કારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિ નું કારણ હોય શકતો નથી. પૂર્વે થયેલા મોટા પુરુષ તીર્થંકર આદિ એમના સ્વરૂપ નું ચિંતન કરે, દર્શન નું મંદ થાય, કલ્યાણ કારક છે, પણ સ્વરૂપ લીનતા ન થાય એનાથી એમ કે, ઠીક. દર્શન નું મંદ થાય, પાત્રતા આવે થોડી, પણ સ્વરૂપ લીનતામાં પહોંચાય નહીં. કારણ કે જીવે શું કરવું અને શું ન કરવું એવો જે માર્ગ છે તે તેવા સ્મરણથી સમજાતો નથી, સ્મરણ માત્ર થી નથી સમજાતો. પ્રત્યક્ષ યોગે, હવે સત્પુરુષ નો પ્રત્યક્ષ યોગ હોય તો પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ મૌન રહેતો હોય તે પછી સમીપ મારીએ એટલે એને સમજાવવાની જરૂર નથી એમ છે. વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, એને આત્મસ્થિરતા પ્રગટ થવાનો સંભવ છે એમ અમે માનીએ છીએ, આ મારી માન્યતા છે. અને તેથી એમ અમને નિશ્ચય થાય છે કે તે યોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, એનું ફળ સ્વરૂપ લીનતા થઈને મોક્ષમાં પહોંચી જશે, તેનું ફળ મોક્ષ હોય છે. કારણ કે એનું કારણ આપે છે, કેમ એનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, ઠીક. સત્પુરુષ પોતે જ મૂર્તિમાન મોક્ષ છે, માટે પ્રત્યક્ષ યોગ ને એના ચિંતન નું ફળ મોક્ષ છે એમ નિશ્ચય થાય છે. આમ અમારો અનુભવ થી નિશ્ચય થાય છે. જો આ ભાવમાં કોઈ સત્પુરુષ મળ્યા નથી, સદગુરુ મળ્યા નથી, છતાં કેટલી હદે ભૂતકાળની વાત કરી છે, ભૂતકાળમાં તો મળ્યા છે, એ તો 194 માં ખુલ્લું કર્યું છે, વાત કેટલી હદે કરે છે. મળ્યા હોત તો બધા પક્ષમાં નાખી દેતો, એમને જરાક લાભ થયો છે ને એટલે હવે અતિશયોક્તિ કરે છે, ફલાણા ગુરુ એમને મળ્યા એટલે અતિશયોક્તિ કરે છે. અહીંયા કે વગર મળ્યા અમે કહીએ છીએ, અત્યારે કોઈ રીતે તમે સમજો રે, સમજો એમ કેવું છે. આ 24મું વર્ષ છે ભાઈ, હા 24મા વર્ષ નો જેઠ મહિનો છે, 24મા વર્ષ નો જેઠ મહિનો છે, અને અષાઢ મહિનામાં એમ લખે છે, એવી અધ્યાત્મ દશા છે કે અમને દેહ છે કે નહીં તે માંડ માંડ સંભાળીએ ત્યારે યાદ આવે છે. આ 249 ઓલો 255 માં પત્ર છે, અષાઢ મહિનાનો, પછી તરત જ દેહને ભૂલી જઈએ છીએ, અમારી પર્યાયને ભૂલી જઈએ છીએ, દેહને ભૂલી જઈએ છીએ એટલે અમારી મનુષ્ય પર્યાયને અમે ભૂલી જઈએ છીએ કે અમે મનુષ્ય છીએ કે નહીં. અમે તો સિદ્ધાલયમાં વિચારીએ છીએ એમ કે છે, એટલે એમ કહ્યું કે મૂર્તિમાન મોક્ષ છે સત્પુરુષ છે. નિહાલભાઈ કભી કઈ આયા બી નહીં ને ગયા બી નહીં એમ કે છે. 14મા ગુણસ્થાન હોગા ઓર સિદ્ધાલય મેં જાના હોગા, લેકિન વો બાત તો પર્યાય કે પર્યાય મેં હોગી, હમ તો અભી સિદ્ધાલય મેં, એવી વાત છે. એવી રીતે સિદ્ધાલયમાં ગયા જાય છે, મનુષ્ય પણ ભૂલી જાય છે, શરીર ભૂલી જાય છે. સમ્યક્ત્વ પાયમાં છે એવા પુરુષનો નિશ્ચય થયે છેલ્લું વચનામૃતા છે પત્રનો. અને યોગ્યતાના કારણે નિશ્ચય થયે, યોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. આ સંકેત પામવાનો દરવાજો અહીંથી ખોલ્યો છે એમણે. પછી 791 માં તો પદ્ધતિ શરૂઆત કરી એને સંકેત નામ આપીને, પણ દરવાજો અહીંથી ખોલ્યો છે. શું કે છે, કર્મ નો કર્મ થી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવા કરે, અર્થાત તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવવાથી, સતતપણે આત્માના ધ્યાનમાં એકાગ્રપણે રહેવાથી એક અંતર્મુર્ત રહી જાય, ત્યાં દર્શન જ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો. અસ્થિથી દર્શન જ્ઞાનમય થઈ ગયો અને બહારમાં પરદ્રવ્યમયમાં જે તન્મયપણું હતું એ છૂટી ગયો, એને ઓળંગી ગયો થકો. અલ્પકાળમાં જ, અતિ અલ્પકાળમાં, થોડાક જ મિનિટોની અંદર સમસ્ત કર્મથી મુક્ત થઈ જાય છે, જીવન મુક્ત દશાને પામે છે. આ સંવર થવાની રીત છે, આને અમે સંવર થવાની રીત કહીએ છીએ. મોક્ષની રીત કહો, સંવરની રીત કહો, આત્મશુદ્ધિની રીત કહો. આત્માના શુદ્ધિકરણ કેવી રીતે, કઈ રીતે થાય, આત્માનું શુદ્ધિકરણ આ રીતે થાય, બીજી રીતે થાય, એક જ રીત છે. ત્રણેય કાળે કોઈ પણ જીવને, કોઈ પણ આત્મા માટે એક જ રીત છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનું પણ. શુદ્ધ દર્શન જ્ઞાનમય, શુદ્ધ દર્શન જ્ઞાનમય એટલે એ તો દર્શન જ્ઞાનમય પણ જ સ્વરૂપ જ છે, સ્વરૂપ જ છે. શુદ્ધ દર્શન, શુદ્ધ દર્શન ને શુદ્ધ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ જ છે. જ્ઞાન માત્ર કહો, શુદ્ધ દર્શન જ્ઞાનમય કહો, સ્વરૂપ સંચેતન કહો, એ જ એનું સ્વરૂપ છે. એના આત્મા કઈ જુદો નથી, આત્મા જ એ રૂપે છે, રૂપે આત્મા છે. હવે આ અર્થ નું કળશ રૂપ કાવ્ય કહે છે, 128માં કળશ કેમ એ સ્વરૂપમાં રહે છે કે નિજ મહિમરતા નામ, સ્વરૂપ અનંત મહિમાવંત છે, એના મહિમામાં રત થઈ ગયો, હું લીન થઈ ગયો. એટલા માટે નિજ મહિમરતા નામ ભેદ વિજ્ઞાન શક્ત્યા ભવતી નિયતમ એષામ શુદ્ધ તત્વોપલંભ પ્રચલિતમ અખિલાની અન્ય દ્રવ્ય દૂરે સ્થિતાનામ ભવતી સતી તસ્મિન તસ્મિન અક્ષય કર્મ મોક્ષઃ. ભેદ વિજ્ઞાન શક્તયા, જેઓ ભેદ વિજ્ઞાનની શક્તિ વડે, વેદ વિજ્ઞાન શક્તયા નિજ મહિમ રતાનામ એષામ, એષામ એટલે જેવો, એને આગળ લેવું સંસ્કૃતમાં પદમાં તો ગમે ત્યાં ગમે તે શબ્દ વાપરવાની કવિને છૂટ હોય છે, અર્થ કરનારે વિચાર કરવાનો. જેવો ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે, જેવો ભેદ વિજ્ઞાનની શક્તિ વડે, ક્યાંથી શક્તિ આવી, ભેદ વિજ્ઞાનની શક્તિથી નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે. જો મહિમા પણ ક્યાંથી આવે છે, ભેદ વિજ્ઞાન કરતા કરતા ભાવભાષણ થયું, એ ભાવભાષણમાં અનંત મહિમાવંત સ્વરૂપનો ભાવ ભાષ્યો, ભાષ્યો એટલે લાગ્યો, ફીલ થયો, આ ત્યાંથી મહિમા ઉપડ્યો, એવો ઉપડ્યો, એવો ઉપડ્યો કે એમાં ડૂબી ગયો, મહિમામાં ડૂબી ગયો. એને સ્વરૂપ ભક્તિ કહેવામાં આવે છે, એ સ્વરૂપની ભક્તિ છે. એને નિશ્ચય ભક્તિ કહો, અભેદ ભક્તિ કહો, પરાભક્તિ કહો. જેવો ભેદ વિજ્ઞાનની શક્તિ વડે નિજ સ્વરૂપના મહિમામાં લીન રહે છે, બીજી રીતે મહિમા આવે ને, બીજી રીતે લીનતા પણ આવે ને, વેદ વિજ્ઞાન થી જ થાય એમ કેવું છે. સંવર નો અધિકાર છે ને, એટલે કારણ ને સાથે સાથે લેતા જાય છે. સંવર નું ઉત્કૃષ્ટ કારણ, એકમાત્ર કારણ ભેદ વિજ્ઞાન જ છે. ત્યાંથી તો અધિકાર ઉપાડ્યો છે, ત્યાંથી તો અધિકાર ઉપાડ્યો છે. એટલે એ ભેદ વિજ્ઞાન ની શક્તિ વડે નિજ સ્વરૂપ ના મહિમા માં લીન રહે છે. તેમને નિયમથી એટલે ચોક્કસપણે અવશ્યપણે શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. એને શુદ્ધાત્માનો નિર્વિકલ્પ અનુભવ થયા વિના રહે ને. વેદ વિજ્ઞાન ની શક્તિ વડે શુદ્ધાત્માના મહિમામાં ડૂબે એને સમ્યક દર્શન અને શુદ્ધોપયોગ થયા વિના રહે ને. અથવા શુદ્ધોપયોગ અને સમ્યક દર્શન ની બીજી રીતે વ્યાખ્યા એવી છે કે એ બીજું કઈ નથી પણ આત્મ સ્વરૂપ ના મહિમાના એક તબક્કો છે. સ્વરૂપ મહિમાના એક તબક્કે એવી દશા થાય, બીજા તબક્કે સ્વરૂપ લીનતામાં મુનિ દશા આવે, અને સ્વરૂપ મહિમામાં ડૂબી રહીએ તો ત્રીજા તબક્કે કેવળ જ્ઞાન પ્રગટે જાઓ. સ્વરૂપ મહિમામાં ડૂબેલો ને ડૂબેલો રહી જાય એવું મહિમાવન સ્વરૂપ છે કે બહાર નીકળે. એક શ્લોકમાં બધી વાત લઈ લેવી છે. એને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે એટલે અનુભવ થાય છે. અચલિતપણે સમસ્ત બંધન અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એ વાત એમને. પછી એમાં ડૂબેલા ને ડૂબેલા રહ્યા ને ચલિત ન થયા એટલે અન્ય દ્રવ્યના હાથથી તો ભાવમાં ઘણા દૂર કાઈ લાગ્યા. અન્ય ભાવમાં જાય તન્મય થઈને એટલે લાખો ગાવ સ્વરૂપ થી દૂર જાય, અને સ્વરૂપમાં ડૂબ થાય ડૂબે એટલે લાખો ગાવ પરદ્રવ્ય થી દૂર જાય. આમ તેમને અક્ષય એવો કર્મ મોક્ષ થાય છે. કર્મ મોક્ષ થાય છે એમ ન લીધું, અક્ષય કર્મ મોક્ષ થાય છે. એ મોક્ષ નો ક્ષય થવાનો ફરીને એને અવતાર નહીં લેવો પડે એમ કે છે. મોક્ષ થયા પછી અવતાર નહીં લેવો પડે. અક્ષયો કર્મ મોક્ષ થાય છે, અર્થાત ફરીને કદી કર્મ બંધન ન થાય એવા કર્મથી એનો છુટકારો થઈ જાય. પછી કર્મ નથી ને કર્મ નું ફળે પણ એને નથી આવતો. એવી દશાને પ્રાપ્ત કરવા માટે સ્વરૂપને ઓળખીને એના મહિમામાં લીન રહેવું, બસ વાત પૂરી થઈ ગઈ. તે સુધી પહોંચી જવાશે.